એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજના વિચાર મંથનમાં. હું છું આપની યજમાન
અને હું છું આ ચર્ચામાં આપનો નિષ્ણાત સાથી.
આજે આપણે એક એમ કહી શકાય કે બહુ રસપ્રદ પુસ્તકની સફરે નીકળ્યા છીએ. એક એવું પુસ્તક જે આપણી અંદરની દુનિયા વિશેની આપણી સમજને મતલબ ધર્મૂળથી બદલી શકે છે. પુસ્તક છે એડ યોંગનું આઈ કન્ટેન મલ્ટિટ્યુડ્સ. નામ સાંભળીને કદાચ કાવ્યાત્મક લાગે, પણ વિજ્ઞાન, એની પાછળનું વિજ્ઞાન તો ખરેખર ઓહો ક્રાંતિકારી છે.
બિલકુલ સાચી વાત. આ પુસ્તક છે ને એ આપણી અંદર રહેલા અબજો સૂક્ષ્મજીવોની વાત કરે છે. બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, એ બધા.
હા,
પણ ખાલી એમની હાજરીની વાત નથી, એમની આપણા જીવન પર, આપણા સ્વાસ્થ્ય પર અને આપણી ઓળખ પર કેવી કેવી અદ્ભુત અને ઊંડી અસર છે એની વાત છે.
અને એટલે જ મને લાગે છે કે આ વિષય આજે બહુ મહત્વનો બની ગયો છે. તે આપણને પૂછવા મજબૂર કરે છે કે હું કોણ છું.
બરાબર.
શું હું ખરેખર એકલી જ છું? અને હા, સ્વાસ્થ્ય અને બીમારીને જોવાનો આપણો જે દૃષ્ટિકોણ છે એ પણ કદાચ બદલી શકે છે.
સાચી વાત છે. તે આપણાને એક વ્યક્તિ તરીકે નહીં પણ એક જીવંત ચાલતા ફરતા ઇકોસિસ્ટમ તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે. પરિસ્થિતિ તંત્ર,
ઇકોસિસ્ટમ.
અને સૌથી મોટી વાત શું છે ખબર છે? સૂક્ષ્મ જીવો એ ખાલી દુશ્મન નથી, એ આપણા જરૂરી મિત્રો પણ છે, ભાગીદાર છે.
તો ચાલો આજે આ અદ્રશ્ય પણ બહુ જ શક્તિશાળી દુનિયાને સમજવાનો પ્રયાસ કરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? લેખકથી?
હા, એ બરાબર રહેશે. એડ યોંગ.
કોણ છે એડ યોંગ અને શા માટે તેઓ આ વિષય પર લખવા માટે મતલબ યોગ્ય વ્યક્તિ ગણાય?
જુઓ, એડ યોંગ એક જાણીતા બ્રિટિશ અમેરિકન વિજ્ઞાન પત્રકાર છે. મોટેભાગે ધી એટલાન્ટિક જેવા મોટા પ્રકાશન માટે લખે છે.
ઓકે.
એમની ખાસિયત એ છે કે બહુ જટિલ અઘરા લાગતા વૈજ્ઞાનિક વિષયોને પણ એકદમ રસાળ શૈલીમાં રજૂ કરી શકે, સામાન્ય માણસ પણ સમજી શકે એવી રીતે. એમની પાસે વિજ્ઞાનની ડિગ્રી છે પણ એમની અસલ તાકાત તો પત્રકારત્વમાં છે. ઊંડું સંશોધન, સહાનુભૂતિ અને વાર્તા કહેવાની કળા.
પણ એક વાત રસપ્રદ છે કે તેઓ પોતે માઇક્રોબાયોલોજીસ્ટ નથી, તો શું એનાથી પુસ્તક પર કોઈ અસર પડે છે કે કદાચ એ વધુ સારું બને છે?
હા, મને તો લાગે છે કે એ જ એમની વિશિષ્ટતા છે. એ કોઈ નિષ્ણાતની જેમ બહુ ટેકનિકલ ભાષામાં નથી જતા પણ એક સામાન્ય માણસને જેવી જિજ્ઞાસા હોય ને એવી જ રીતે આ વિષયને જુએ છે. એમણે સેંકડો વૈજ્ઞાનિકો સાથે વાત કરી, કેટલાય રિસર્ચ પેપર વાંચ્યા અને બધું ભેગું કરીને એક એવી વાર્તા બનાવી છે જે વિજ્ઞાનની અજાયબી અને એની જટિલતાને આપણા જેવા સામાન્ય લોકો સુધી પહોંચાડે છે. અને હા, કોવિડ-19 પરના એમના કામ માટે એમને પુલિત્ઝર પ્રાઇઝ પણ મળ્યું છે, એટલે એમની વિશ્વસનીયતા તો છે જ.
ઓ વાવ. એટલે એ એક સારા સેતુ બન્યા છે વૈજ્ઞાનિક જગત અને સામાન્ય વાચક વચ્ચે. સરસ. તો હવે આવીએ પુસ્તકના મૂળ વિચાર પર. આઈ કન્ટેન મલ્ટિટ્યુડ્સ, આ શીર્ષક પાછળનો મુખ્ય સંદેશ શું છે?
પુસ્તકનો જે મુખ્ય વિચાર છે ને એ ખરેખર રોમાંચક છે અને કદાચ થોડો આપણને હચમચાવી દે એવો પણ છે. યુંગ એવી દલીલ કરે છે કે આપણે માણસો, પ્રાણીઓ, છોડ ક્યારે એકલા નથી હોતા.
ઓકે.
આપણી જેને એક જીવ કહીએ છીએ તે ખરેખર તો હોલોબાયોન્ટ છે.
હોલોબાયોન્ટ, આ શબ્દ થોડો નવો છે, શું છે જરા સમજાવશો?
હા, હોલોબાયોન્ટ એટલે સમજો કે યજમાન, એટલે કે આપણું શરીર અને એની અંદર અને ઉપર રહેતા અબજો સૂક્ષ્મજીવોનો એક ભેગો, એક સંયુક્ત સમૂહ જે છૂકો ન પડી શકે.
અચ્છા.
અને આ સૂક્ષ્મજીવો ખાલી આપણી સાથે રહેતા નથી પણ આપણા વિકાસમાં, પાચનમાં, રોગપ્રતિકારક શક્તિમાં અને કદાચ આપણા વર્તન અને મન સ્થિતિને પણ કંટ્રોલ કરે છે.
ખરેખર?
હા. એટલે પુસ્તકનો મુખ્ય હેતુ એ છે કે સૂક્ષ્મજીવો પ્રત્યેનો આપણો જે ડર છે, જે નફરત છે જર્મ્સ તરીકે, એને દૂર કરીને એમને આપણા જીવનના જરૂરી ભાગીદાર તરીકે સ્વીકારીએ.
એટલે આ પુસ્તક આપણને એક આખી સફર પણ લઈ જાય છે, પેલી લીવનહૂકની શોધથી શરૂ કરીને, જેમણે પહેલીવાર સૂક્ષ્મદર્શક યંત્ર નીચે કંઈક હલતું જોયું હતું.
હા, એ નાનકડા જીવો.
ત્યાંથી લઈને આજના જે એડવાન્સ્ડ ડીએનએ સિક્વન્સિંગ છે જેણે આ આખું સૂક્ષ્મ વિશ્વ જાણે ખોલી નાખ્યું છે ત્યાં સુધી.
બરાબર. અને આ સફરમાં માનવ શરીર પર એમની શું અસર થાય છે, પ્રાણી જગતમાં સહજીવનના કેવા અદ્ભુત દાખલા છે, આખી પૃથ્વીના પર્યાવરણ પર એમની શું અસર છે અને આપણી આધુનિક જીવનશૈલીએ આ નાજુક સંતુલનને કેવી રીતે જોખમમાં મૂક્યું છે, આ બધી જ વાતો પુસ્તકમાં આવે છે.
બાપરે, આ તો જાણે જીવવિજ્ઞાનનું એક નવું જ પ્રકરણ ખુલી રહ્યું છે. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકની શરૂઆત તો શોધથી થાય છે, બરાબર? સૂક્ષ્મજીવોની શોધ અને આપણી શરૂઆતની સમજ.
હા, શરૂઆતમાં તો લિવેનહુકે 17મી સદીમાં પહેલી વાર જોયું. પાણીના ટીપામાં, દાંતના મેલમાં કંઈક હલે છે. પણ પછી લાંબા સમય સુધી, ખાસ કરીને લુઈ પાસ્ચર અને રોબર્ટ કોચની જર્મ થિયરી આવી પછી.
હા, જર્મ થિયરી.
આપણે સૂક્ષ્મજીવોને મોટેભાગે રોગ ફેલાવનારા એટલે કે દુશ્મન જ સમજતા રહ્યા.
અને એમાં કંઈ ખોટું પણ નહોતું, કારણ કે ઘણા રોગો થતા હતા એમનાથી.
સાચી વાત. પણ જર્મ થિયરી એ આખી વાર્તાનો માત્ર એક નાનો ભાગ હતો. યોંગ અહીં માઇક્રોબાયોમ અને હોલોબાયોન્ટ જેવા નવા ખ્યાલ લાવે છે. માઇક્રોબાયોમ એટલે કોઈ એક જગ્યાએ રહેતા બધા સૂક્ષ્મજીવો અને એમના જીન્સનો સમૂહ, અને હોલોબાયોન્ટ એટલે યજમાન વત્તા સૂક્ષ્મજીવ બરાબર એક એકમ. આ આપણને આખું ચિત્ર જોવામાં મદદ કરે છે.
તો આ સમજમાં આટલો મોટો બદલાવ કેવી રીતે આવ્યો? ટેકનોલોજીનો શું રોલ રહ્યો?
મુખ્ય રોલ તો ડીએનએ સિક્વન્સિંગ જેવી ટેકનોલોજીનો છે. પહેલાં શું હતું, આપણે ખાલી એવા જ સૂક્ષ્મજીવોને સ્ટડી કરી શકતા જેમને લેબમાં ઉછેરી શકાય, અને એવા તો માંડ 1% જ હતા.
ઓહ, ફક્ત 1%?
હા, પણ હવે આપણે સીધા જ કોઈપણ સેમ્પલમાંથી, માટી, પાણી કે આપણા આંતરડામાંથી, લાખો સૂક્ષ્મજીવોના ડીએનએને ઓળખી શકીએ છીએ, ભલેને એમને લેબમાં ઉછેરી ન શકાય. આનાથી ખબર પડી કે આપણું શરીર તો સૂક્ષ્મજીવોનું ઘર છે, અબજોની સંખ્યામાં.
બાપરે, આ ખરેખર આંખ ઉઘાડનારું છે. હવે આપણા શરીર પર આવીએ. આ સૂક્ષ્મજીવો આપણા વિકાસમાં શું ભાગ ભજવે છે? એમ કહેવાય છે કે બહુ મહત્વનો ભાગ છે.
હા, આ ભાગ ખરેખર અદ્ભુત છે. પુસ્તક બતાવે છે કે સૂક્ષ્મજીવોના સિગ્નલ વગર આપણા ઘણા અંગો બરાબર ડેવલપ પણ ન થઈ શકે. દાખલા તરીકે ઝીબ્રા ફિશ પરના એક પ્રયોગો છે.
હા,
એ બતાવે છે કે આંતરડાની દિવાલ અને લોહીની નળીઓનો વિકાસ માટે સૂક્ષ્મજીવો જરૂરી છે. એટલે કે આપણે જન્મથી જ એકલા નથી હોતા, આપણો વિકાસ પણ સહજીવનમાં જ થાય છે.
અને આ શરૂઆતના સૂક્ષ્મજીવો આપણને મળે ક્યાંથી?
જન્મની પ્રક્રિયાથી જ. જો નોર્મલ ડિલિવરી હોય યોની માર્ગ દ્વારા, તો બાળક માતાના સૂક્ષ્મજીવોના સંપર્કમાં આવે છે. આ એક રીતે પહેલી રસી જેવું કામ કરે છે.
અચ્છા.
સિઝેરિયન જન્મમાં આ સંપર્ક ઓછો થાય છે. એ પછી માતાનું દૂધ અને આપણી આસપાસનું વાતાવરણ એ બાળકના માઇક્રોબાયોમનો પાયો નાખે છે.
અને પાચન વિશે તો આપણે ઘણું સાંભળ્યું છે. શું એ સાચું છે કે એ આપણા માટે ખોરાક પચાવે છે?
હા, ચોક્કસપણે. આપણે જે ફાઇબર નથી પચાવી શકતા ને, લેસાવાળા પદાર્થો,
હા,
એ આપણા આંતરડામાં રહેલા કરોડો બેક્ટેરિયા પચાવે છે. એ લોકો આ ફાઇબરનું આથવણ કરે અને એમાંથી શોર્ટ ચેઇન ફેટી એસિડ્સ જેવા પદાર્થો બનાવે, જે આપણા આંતરડાના કોષો માટે એનર્જીનો મુખ્ય સોર્સ છે અને શરીરનો સોજો, ઇન્ફ્લેમેશન ઘટાડવામાં પણ મદદ કરે છે. યોંગ એમને બરાબર જ કહે છે, અદ્રશ્ય અંગ જે પાચનનું એવું કામ કરે જે આપણું શરીર નથી કરી શકતું.
વાહ, અદ્રશ્ય અંગ! એટલે જ કદાચ કહેવાય છે કે જેવો આહાર તેવા સૂક્ષ્મજીવો અને તેવું આપણું સ્વાસ્થ્ય, બરાબર? હવે રોગ પ્રતિકારક શક્તિ પર આવીએ. અહીં તો સૂક્ષ્મજીવો વિલન ગણાય, ખરો ને?
હા, પરંપરાગત રીતે આપણે એવું જ માનતા આવ્યા છીએ. પણ યોંગ એક બહુ મજાની સરખામણી આપે છે. એ કહે છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ કોઈ બોર્ડર પરની આર્મી જેવી નથી, જે બહારથી આવનાર દરેક પર ગોળી ચલાવવા તૈયાર હોય.
તો કેવી છે?
એ વધુ એક નેશનલ પાર્કના રેન્જર જેવી છે.
પાર્ક રેન્જર? એ કઈ રીતે?
જેમ રેન્જરનું કામ શું હોય, જંગલમાં સંતુલન જાળવવાનું. કયા પ્રાણીઓ ત્યાંના છે, કયા બહારના, કયા સારા કયા નુકસાનકારક, અને બધા વચ્ચે સુમેળ કેવી રીતે રાખવો.
હા, બરાબર.
બસ એમ જ આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ આપણા શરીરમાં રહેતા અબજો સૂક્ષ્મજીવો વચ્ચે સંતુલન જાળવવાનું કામ કરે છે. એ બાળપણથી જ આ સૂક્ષ્મજીવો પાસેથી ટ્રેનિંગ મેળવે છે કે કોણ મિત્ર છે અને કોણ દુશ્મન.
અને આ જ વાત પેલી હાઇજીન હાઇપોથિસિસ સાથે જોડાય છે, સાચું ને? કે વધુ પડતી સ્વચ્છતા કદાચ નુકસાનકારક છે.
બરાબર. આ થિયરી એવું કહે છે કે આજના જમાનામાં, ખાસ કરીને શહેરોમાં જ્યાં બધું બહુ સાફ સુથરું હોય છે,
હા,
ત્યાં બાળકોનો પૂરતા પ્રમાણમાં અને અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો સાથે સંપર્ક નથી થતો, એટલે એમની રોગપ્રતિકારક શક્તિ બરાબર ટ્રેન નથી થતી અને પછી એ ઓવર રિએક્ટ કરવા લાગે છે.
એટલે એલર્જી અને ઓટો ઇમ્યુન રોગો વધે છે.
હા, એ આની પાછળનું એક સંભવિત કારણ હોઈ શકે છે, જેમાં શરીર પોતાના જ કોષો પર હુમલો કરે. એટલે મુદ્દો ગંદા રહેવાનો નથી, પણ જરૂરી જે સૂક્ષ્મ સંપર્ક છે એ જાળવવાનો છે.
આ ખરેખર વિચારવા જેવી વાત છે. સ્વાસ્થ્ય એટલે યુદ્ધ નહીં પણ સંતુલન. સારું, હવે વર્તન અને સહજીવનની વાત કરીએ. શું આંતરડાના સૂક્ષ્મજીવો આપણા મગજ પર પણ અસર કરી શકે છે? આ સાંભળવામાં થોડું અજીબ લાગે છે.
હા, પણ આ વિજ્ઞાનનું એક ઉભરતું અને બહુ જ રોમાંચક ક્ષેત્ર છે. ગટ બ્રેઇન એક્સેસ કહે છે એને.
ગટ બ્રેઇન એક્સેસ?
હા, એવા પુરાવા મળી રહ્યા છે કે આપણા આંતરડાના સૂક્ષ્મજીવો આપણા મૂડ, આપણી ચિંતા અને કદાચ આપણા વર્તનને પણ અસર કરી શકે છે.
કેવી રીતે?
એ કદાચ સીધા મગજ સાથે જોડાયેલા જે ચેતાતંતુઓ છે, વેગસ નર્વ, એના દ્વારા અથવા તો સિરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટર બનાવીને આ કરી શકે છે.
એટલે આપણું પેટ ખરેખર આપણું બીજું મગજ છે એમ કહી શકાય?
કંઈક અંશે હા. આ કનેક્શન કેટલું મજબૂત છે અને એનો પ્રેક્ટિકલ ઉપયોગ શું થઈ શકે એના પર હજુ રિસર્ચ ચાલી રહ્યું છે. પણ એ વાત તો નક્કી છે કે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આપણે ધારીએ છીએ એના કરતાં વધુ ઊંડાણથી જોડાયેલું છે.
અને પ્રાણી જગતમાં સહજીવનના ઉદાહરણો પુસ્તકમાં એના વિશે પણ હશે ને?
અરે, અદ્ભુત ઉદાહરણો છે. એક બહુ સરસ ઉદાહરણ હવાઈયન બોબટેલ સ્ક્વિડનું છે.
બોબટેલ સ્ક્વિડ?
હા, નાનકડું સ્ક્વિડ છે. રાત્રે શિકાર કરવા નીકળે. હવે નીચેથી કોઈ શિકારી એને જોઈ ન જાય એટલે શું કરે? ચંદ્રપ્રકાશમાં તો દેખાઈ જાય.
હા,
એટલે એના શરીરમાં એક ખાસ અંગમાં વિબ્રિયો ફિશરી નામના બેક્ટેરિયા રહે છે, જે પ્રકાશ પેદા કરે.
પ્રકાશ પેદા કરતા બેક્ટેરિયા?
હા, અને એ એટલો જ પ્રકાશ ફેંકે જેટલો ઉપરથી ચંદ્રપ્રકાશ આવતો હોય. એટલે નીચેથી જોનારને સ્ક્વિડ દેખાય જ નહીં, જાણે અદૃશ્ય થઈ ગયું હોય. કુદરતી કેમોફ્લાજ.
અવિશ્વસનીય.
આવા તો કેટલાય ઉદાહરણો છે જ્યાં પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો એકબીજા વગર જીવી જ ના શકે. આ બતાવે છે કે ઉત્ક્રાંતિ ખાલી સ્પર્ધાથી નથી ચાલતી, સહકારથી પણ ચાલે છે.
ખરેખર સહકાર એ જીવનનો પાયાનો નિયમ છે, પણ આપણી આધુનિક જીવનશૈલી આ સહકાર અને સંતુલનને નુકસાન પહોંચાડી રહી છે એવું લાગે છે. પુસ્તકનો ધ રૂઇન્ડ ટેમ્પલ એટલે કે ખંડેર મંદિરવાળો ભાગ આ જ કહે છે.
હા, અને આ ભાગ ખરેખર ચિંતા કઢાવે એવો છે. યોંગ કહે છે કે આપણે અજાણતા જ આપણા શરીરરૂપી મંદિરને, જે અબજો વર્ષના ઉત્ક્રાંતિથી બન્યું છે, એને ખંડેર બનાવી રહ્યા છીએ.
કેવી રીતે? મુખ્ય કારણો શું છે?
મુખ્ય વિલન છે એન્ટીબાયોટિક્સનો આડેધડ ઉપયોગ. યોંગ એને ઇકોલોજિકલ નેપામ કહે છે.
નેપામ?
હા, કારણ કે સારા અને ખરાબ, ફાયદાકારક અને નુકસાનકારક બધા જ સૂક્ષ્મજીવોનો સફાયો કરી નાખે છે, કોઈ ભેદભાવ વગર.
ઓ, બીજું શું?
બીજું આપણો આધુનિક આહાર, પ્રોસેસ્ડ ફૂડ વધુ, ફાઇબર ઓછું. આનાથી આપણા આંતરડાના સારા બેક્ટેરિયાને પોષણ જ નથી મળતું. ત્રીજું, વધતા જતા સિઝેરિયન ઓપરેશન. અને ચોથું, અતિશય સ્વચ્છતા પ્રત્યેની આપણી ઘેલછા. આ બધું ભેગું થઈને આપણી અંદરની જે સૂક્ષ્મ જીવસૃષ્ટિ છે એની વિવિધતા, ડાયવર્સિટી ઘટાડી રહ્યું છે.
અને આની લાંબા ગાળે શું અસર થઈ શકે?
પુસ્તક બહુ મજબૂતાઈથી કહે છે કે આપણી આ ઘટતી જતી માઇક્રોબિયલ વિવિધતા અને પશ્ચિમી દેશોમાં અને હવે તો ભારતમાં પણ વધી રહેલા ક્રોનિક રોગો જેમ કે એલર્જી, અસ્થમા, ડાયાબિટીસ, સ્થૂળતા, આંતરડાના રોગો, આઈબીડી, ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ,
હા, આ બધું બહુ વધી રહ્યું છે.
એમની વચ્ચે ગાઢ સંબંધ હોઈ શકે છે. આપણે જાણે આપણા આંતરિક બગીચાની માવજત કરવાને બદલે એને ઉજ્જળ બનાવી રહ્યા છે.
આ ખરેખર ગંભીર ચેતવણી જેવું લાગે છે. તો આખા પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવી શકીએ જે યાદ રાખવા જેવા છે? મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ તો ઓળખની પુનઃવ્યાખ્યાનો છે. આપણે હું નથી પણ અમે છીએ. આપણું અસ્તિત્વ એક સમૂહ તરીકે છે, હોલોબાયોન્ટ તરીકે. અને આપણા ભારતીય સમાજમાં જ્યાં સમુદાય અને કુટુંબનું આટલું મહત્ત્વ છે ત્યાં કદાચ આ વિચાર વધુ સરળતાથી સમજી શકાય કે વ્યક્તિ ક્યારે સાવ એકલી નથી હોતી.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો સહકાર વિરુદ્ધ સંઘર્ષનો છે. આપણે ઉત્ક્રાંતિને ઘણીવાર સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ તરીકે જોઈએ છે, એટલે કે સ્પર્ધા.
હા, ટકી રહેવા માટે સંઘર્ષ.
પણ આ પુસ્તક બતાવે છે કે જીવનમાં સહકાર, પરસ્પર નિર્ભરતા, સહજીવન એ પણ એટલું જ, કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે. સૂક્ષ્મજીવો સાથેની આપણી ભાગીદારી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ત્રીજો મુદ્દો જે મને બહુ ગમ્યો તે શરીરને એક ઇકોસિસ્ટમ તરીકે જોવાનો. સ્વાસ્થ્ય એટલે ખાલી રોગ ન હોવો એટલું જ નહીં, પણ આંતરિક પર્યાવરણનું સંતુલન. આપણી આયુર્વેદિક પરંપરામાં પણ વાત પિત્ત કફના સંતુલનની વાત છે.
હા, ત્રિદોષ સિદ્ધાંત
એ કંઈક અંશે આ ઇકોલોજિકલ દૃષ્ટિકોણ જેવું જ લાગે છે.
અને ચોથો સંદેશ એ છે કે આપણે આપણી આધુનિક જીવનશૈલીની અસરો વિશે જાગૃત થવું પડશે. આપણે જે ખાઈએ છીએ, જે દવાઓ લઈએ છીએ, જે રીતે જીવીએ છીએ, એ બધાની અસર આપણી અંદરના આ અદૃશ્ય સાથીઓ પર પડે છે. પુસ્તક આપણને વધુ સમજી વિચારીને પસંદગીઓ કરવા પ્રેરે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં વસી જાય. ચાલો એવા કેટલાક કોટ્સ જેવા વિચારો પર વાત કરીએ જે ખરેખર વિચારતા કરી દે.
ચોક્કસ. પહેલો તો એ જ કે આપણે માત્ર વ્યક્તિઓ નથી, આપણે ઇકોસિસ્ટમ છીએ. આ એક વાક્ય જ ઘણું કહી જાય છે, આપણી ઓળખ જ બદલાઈ જાય.
બીજો રોગ પ્રતિકારક શક્તિ વિશેનો. રોગ પ્રતિકારક તંત્ર સેના નથી, પણ પાર્ક રેન્જર છે જે સંતુલન જાળવે છે. આનાથી સ્વાસ્થ્યને જોવાની આખી રીત જ બદલાઈ જાય. લડાઈને બદલે મેનેજમેન્ટ, વ્યવસ્થાપન.
ત્રીજો, એન્ટીબાયોટિક્સ વિશેની ચેતવણી. એન્ટીબાયોટિક્સ માઇક્રોબાયોમ માટે ઇકોલોજિકલ નેપામ સમાન છે. આ શબ્દો બહુ શક્તિશાળી છે, એની વ્યાપક અને આંધળી અસરને બરાબર બતાવે છે.
અને ભવિષ્ય માટેનો એક વિચાર, આપણે વ્યક્તિની સારવાર નથી કરી રહ્યા, આપણે બગીચાની માવજત કરી રહ્યા છીએ. આ હેલ્થ કેર માટે એક સાવ નવા ઇકોલોજિકલ એપ્રોચ તરફ ઇશારો કરે છે.
હા, આ બધા વિચારો ખરેખર આપણને આપણા શરીર અને આસપાસની દુનિયા સાથેના આપણા સંબંધ વિશે નવેસરથી વિચારવા મજબૂર કરે છે.
તો આ બધું જાણ્યા પછી એક સામાન્ય માણસ તરીકે આપણે આપણા રોજિંદા જીવનમાં શું બદલાવ લાવી શકીએ? આ જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ શું છે?
સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો ફેરફાર તો આહારમાં છે. વધુ ફાઇબર ખાઓ, એટલે કે વધુ શાકભાજી, ફળો, આખા અનાજ, કઠોળ, કારણ કે આ આપણા સારા બેક્ટેરિયાનો ખોરાક છે. અને બને ત્યાં સુધી પ્રોસેસ્ડ, ખાંડવાળું, ઓછા ફાઇબરવાળું ભોજન ટાળો. અને હા, વિવિધતા પણ જરૂરી છે, અલગ અલગ પ્રકારનો ખોરાક.
એન્ટીબાયોટિક્સ વિશે શું ધ્યાન રાખવું?
એનો ઉપયોગ બહુ જ સમજી વિચારીને કરવો, અને માત્ર ડોક્ટરની સલાહ મુજબ જ. સામાન્ય શરદી ખાંસી જેવા વાયરલ ઇન્ફેક્શનમાં એ કામ નથી કરતી અને ખોટું નુકસાન કરી શકે છે. ડોક્ટરને પૂછવું કે શું આ ખરેખર જરૂરી છે.
અને સ્વચ્છતાનું શું? શું આપણે બધું જંતુમુક્ત કરવાનું બંધ કરી દેવું જોઈએ?
ના, એવું બિલકુલ નથી. પાયાની સ્વચ્છતા તો જરૂરી જ છે, હાથ ધોવા વગેરે. પણ દરેક વસ્તુને એન્ટીબેક્ટેરિયલ સાબુથી ધોવાની કે ઘરને એકદમ સ્ટરાઇલ રાખવાની જરૂર નથી.
હા,
થોડો ઘણો સંપર્ક જરૂરી છે. બાળકોને માટીમાં રમવા દેવા, પાલતુ પ્રાણી સાથે સંપર્ક રાખવો, પ્રકૃતિમાં સમય પસાર કરવો, આ બધું તંદુરસ્ત માઇક્રોબાયોમના વિકાસ માટે સારું હોઈ શકે છે. સંતુલન રાખવું જરૂરી છે.
અને તમે પેલી જન્મ સમયની વાત કરી હતી.
હા, શક્ય હોય તો નોર્મલ ડિલિવરી અને સ્તનપાનને પ્રોત્સાહન આપવું એ પણ બાળકના ભવિષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું છે, એના માઇક્રોબાયોમ માટે.
ખરેખર આ પુસ્તક આપણા જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શી છે. તો હવે અંત તરફ જઈએ. આ પુસ્તક અને આખી ચર્ચામાંથી તમને વ્યક્તિગત રીતે સૌથી વધુ શું શીખવા મળ્યું? કઈ વાત તમને સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ? મારા માટે તો આ પુસ્તક વિનમ્રતા શીખવે છે. આપણે માણસો પોતાને બહુ મોટા સમજીએ છીએ, પ્રકૃતિના રાજા, પણ સત્ય એ છે કે આપણે એના એક નાના પણ બહુ મહત્વના એકબીજા પર આધારિત ભાગ છીએ. આ સૂક્ષ્મજીવો વગર તો આપણું અસ્તિત્વ જ શક્ય નથી. એટલે પેલી હુંમાંથી અમે તરફ જવાની વાત છે ને, એ મને બહુ સ્પર્શી ગઈ. આપણે બધા જોડાયેલા છીએ, દેખીતી રીતે અને અદૃશ્ય રીતે પણ.
અને મને આ જે અદૃશ્ય સૂક્ષ્મ દુનિયા છે એના પ્રત્યે એક નવી જ અજાયબી અને આદરની લાગણી થઈ. આ પુસ્તક વાંચ્યા પછી હું મારા શરીરને ખાલી માંસ હાડકાના માળખા તરીકે નથી જોતો, પણ એક જીવંત ધબકતા બગીચા તરીકે જોઉં છું, જેની મારે સંભાળ રાખવાની છે.
વાહ, બગીચો.
હા, અને સ્વાસ્થ્ય પ્રત્યેનો આ જે ઇકોલોજિકલ દ્રષ્ટિકોણ છે, જ્યાં સંતુલન અને વિવિધતા મુખ્ય છે, એ મારા માટે સૌથી મોટો ટેક અવે છે.
ખૂબ જ સરસ, ખરેખર બહુ ઊંડાણપૂર્વક અને રસપ્રદ ચર્ચા રહી. આશા છે કે અમારા શ્રોતાઓને પણ એડ યોંગના આ અદ્ભુત પુસ્તકની આ સફર ગમી હશે અને તેમના મનમાં પણ નવા વિચારોનો ઉદય થયો હશે.
ચોક્કસ,
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.